તારીખ 3/12/1986 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 16 અને 17 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15
વૈરાગ્યનો વિષય છે. જ્ઞાન અને વૈરાગ્ય રૂપી પાણી અંદર સિંચવાથી અમૃત મળશે, તારા સુખનો ફુવારો છૂટશે. રાગ સિંચવાથી દુઃખ મળશે. પરિણમનની પ્રવૃત્તિના મુખ્ય બે પાસા છે, અસ્થિથી અને નાસ્તિથી. જ્ઞાનમાં પોતાના જ્ઞાનનો જ્ઞાનાભ્યાસ જ્ઞાન રસનું સિંચન છે. સિંચન એટલે પોષણ, પોષણ આપવું. જેમ વનસ્પતિને પાણી પાવાથી એનું પોષણ મળે છે, લીલી વનસ્પતિ રહે છે હરિયાળી, એમ પરિણમનમાં જ્ઞાનનું વ્યાપી વ્યાપકપણું, જ્ઞાનનું વ્યક્તપણું, જ્ઞાનનું વેદનપણું અને જ્ઞાનનું મુખ્યપણું, એ બધા જ્ઞાનના પાસા છે કે જેના દ્વારા જ્ઞાનાભ્યાસ કરવા યોગ્ય છે. સાથે જે ઉદય છે એ ઉદયથી નિરસપણું છે, એ વૈરાગ્ય છે. રૂઢી અર્થમાં બહારના ત્યાગને વૈરાગ્ય ગણે છે. રૂઢી અર્થ એવો છે, બહારનો ત્યાગ કરે તો એ વૈરાગ્ય ગણવામાં આવે છે. વસ્તુતાએ અને એમાં પણ ખાસ કરીને મુમુક્ષુની ભૂમિકામાં તો ઉદય પ્રત્યે નિરસપણું છે, એ જ વૈરાગ્ય છે. શ્રીમદજી એવી ભાષા લે છે, વૈરાગ્યને ઉપશમ મુક્ષુના પરિણામમાં વૈરાગ્યને ઉપશમ હોવા ઘટે છે. એનો વિરોધ ના લે છે આરંભ ને પરિગ્રહ. ઉદયના કાર્યો કરવાનો તીવ્ર રસ, ઉદયના કાર્યો કરવાનો તીવ્ર રસ અને ઉદયમાન સંયોગો સંયોગોનો સંયોગ પ્રત્યે વૃદ્ધિ કરવી, સંયોગને જાળવા, સંયોગનો હોવા પણ, આ સંયોગ મને હો રહો, આરંભ અને પરિગ્રહ છે એ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે એમ કહે છે. એવી ભાષા લીધી છે. મુમુક્ષુના પરિણામમાં જે નિરસપણું હોય, ઉદયમાન સંયોગોનું, ઉદયમાન પ્રવૃત્તિમાં જે નિરસપણું હોય એને વૈરાગ્ય ઉપશમ કહ્યા છે. અને એથી ઉલટું ઉદયમાં રસ છે, તીવ્ર રસ છે, એને નાશ કરનારા પરિણામ છે. એટલે એને વૈરાગ્ય ને ઉપશમ ના કાળ કયા છે. અહિયાં એમ કહે છે કે તારા ચાલતા નિરંતરના પરિણમનમાં જો તારે આનંદ અમૃત પ્રાપ્ત કરવું હોય, આત્માના આનંદ અમૃતની પ્રાપ્તિ કરવી હોય, અંદરમાં રહેલા આનંદની પ્રાપ્તિ કરવી હોય, અમૃત છે તો શરૂથી જ તારા પરિણમનમાં જ્ઞાન ને વૈરાગ્યનું પાણી પાહ, તારા પરિણમન ને જ્ઞાન ને વૈરાગ્યનું પાણી સિંચ, સિંચ એટલે વારંવાર પાવું. સિંચન કોને કહે છે કે જે પાણી પાયું છે એ સુકાય પહેલા બીજું પાણી રેડે, એ સુકાય પહેલા ફરીને પાણી રેડે, એ સુકાય પહેલા ફરીને પાણી રેડે, એટલે સતત પોષણ મળ્યા કરે. એમ આત્મારૂપી આ વૃક્ષ છે, વેલ છે, એના એના ફળ જે લેવા છે, આનંદ વ્રતના ફળ લેવા છે, એના માટે જ્ઞાન ને વૈરાગ્યના પાણીનું સિંચન કરશે. ક્યારે એવો દિવસ ન આવે કે જે દિવસે તને જ્ઞાન ને વૈરાગ્યના પરિણામ ન હોય, એમ કેવું છે, નહીતર એ હુકાઈ જશે. આજે કઈ વૈરાગ એટલે નિરસપણું આવ્યું થોડું, વળી કેટલાક દિવસ સુધી કાંઈ નહીં, વળી પાછું આંધર્યું, યાદ આવ્યું, સ્મૃતિમાં આવ્યું, વળી થોડા વૈરાગના પરિણામ થયા, એ પ્રકારની. જ્ઞાન અને વૈરાગ એ તો જીવન થઈ જવું જોઈએ, પરિણમન થઈ જવું જોઈએ, એનું સિંચન છે, એ આનંદ અમૃતને ઉપજાવનારું છે, એમ કેવું છે. જ્ઞાન એટલે જ્ઞાનનો અભ્યાસ છે, અહીંયા સીચવું છે ને, જ્ઞાનમાં જ્ઞાનાભ્યાસ છે, પોતાના જ્ઞાન તત્વનો અંતર અભ્યાસ કરવો, અંતર વલણ કરવું, એટલે એ પહેલી વાત લીધી કે જ્ઞાનની વ્યાપકતાથી, જ્ઞાનની વેદકતાથી, જ્ઞાનની પ્રધાનતાથી, શું અને જ્ઞાનની પ્રગટતાથી, જ્ઞાનમાં સ્વપણાનો અભ્યાસ કરવો તે જ્ઞાનનો જ્ઞાનાભ્યાસ છે. પરમાગમ સારમાં એક બોલ છે કે સ્વપણે વેદાતું જ્ઞાન, સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. પંડિત તર્ક કરે કે આ તો પર્યાય છે, આત્મા કેમ આપ એને કહો છો, દ્રવગુણ પર્યાયનો વિષય સમજાણો હોય તો જ્ઞાનની પર્યાયને આત્મા કેમ કહ્યો, સ્વપણે અનુભવાતું જ્ઞાન એટલે તો જ્ઞાનની પર્યાય થઈ, એને આપ આત્મા કેમ કહો છો, કે એ જ આત્મા છે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. તને શંકા રહે છે કે ત્રિકાળીનું શું, એને પ્રશ્નમાં એ છે કે જો આ પર્યાય છે તો ત્રિકાળીનું શું, કે ત્રિકાળી લક્ષમાં છે, ત્રિકાળી લક્ષમાં છે એને જ્ઞાન સ્વપણે અનુભવાય છે. જેને ત્રિકાળીનું વજન નથી, ત્રિકાળી ઉપર જોર નથી, એને તો જ્ઞાન સ્વપણે અનુભવવાનો પ્રશ્ન પણ નથી, એ થઈ શકતું જ નથી, બની શકતું નથી. પણ એ વિષય એમ રાખીને, રિઝર્વ રાખીને, એટલે બરાબર એના સ્થાનમાં રાખીને પ્રવૃત્તિથી સમજાવે છે. અનુભવ પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિથી સમજાવે છે કે તારા જ્ઞાનની પ્રવૃત્તિમાં, તારા જ જ્ઞાનમાં તારું સ્વપણું છે કે નહીં, આ તો જો એમાં સ્વપણું આવે છે તો એ જ્ઞાનની કળા, એ મોક્ષની કળા છે, એ સ્વાનુભવની કળા છે, એ સંસારથી છૂટવાની કળા છે. એ વાત ચાલી છે, 733 નંબરનો બોલ છે અનુભવ પ્રકાશના પ્રવચનોમાંથી. અહીંયા પણ વિષય બહુ મધુર છે, તારા સુખનો ફુવારો છૂટશે અંદરથી એમ કે છે. ફુવારો એ કોઈ પાણી ટપકે એવી ચીજ નથી, એ તો અંદરથી જોરથી આવવાની ચીજ છે. એમ અંદરથી જ્ઞાન ને વૈરાગ્યનો શાંત રસનું સિંચન કર્યું છે તો અંદરથી તારા રસનો સુખનો ફુવારો છૂટશે, અંદરથી સુખ ફાટીને પાતાળ ફાટીને નીકળે એમ બહાર આવશે. વૈરાગ્ય આવવાનું કારણ એ છે કે જે પદ પર પદાર્થમાં જીવને રસ છે ત્યાં તો જ્ઞાન વ્યાપતું નથી. આ તો જ્ઞાન ને વૈરાગ્ય નો અભ્યાસ સાથે સાથે જ રહે છે. જેને જ્ઞાનાભ્યાસ છે એને વૈરાગ્યનો અભ્યાસ છે, જેને વૈરાગ્યનો અભ્યાસ છે એને જ્ઞાનનો અભ્યાસ છે. યથાર્થમાં તો સાચું આમ હોય છે. એકલો વૈરાગ હોય છે ને જ્ઞાન નથી હોતું, એ શું કરે છે કે કોઈને કોઈ પદાર્થ છોડીને બેસી જાય છે, મારે આનો ત્યાગ, આ પ્રવૃત્તિ મારે નથી કરવી, આ મારે ન જોઈએ, આ ચીજ મારે ન જોઈએ. પણ તારા જ્ઞાન સ્વરૂપનું વ્યાપકપણાની અપેક્ષા લઈને જ્યારે હું પરપદાર્થમાં વ્યાપતો જ નથી જ્યાં, ત્યાં પછી એનો રસ શું કામનો? મારી પહોંચ નથી એનો રસ શું કામનો? જ્યાં હું ગેરહાજર છું એનો રસ શું કામનો? જ્યાં મારી ઉપસ્થિતિ હૈયાતી નથી ત્યાં મારો રસ શું કામનો? અથવા હું ખાલી છે, મારાથી એ ચીજ શૂન્ય છે, ખાલી છે, એ રીતે જે નિરસપણું આવે છે સ્વની અથવા જ્ઞાનની વેદકતા અને વ્યાપકતાની અપેક્ષાથી જે નિરસપણું આવે છે એમાંથી આત્માનું નિરાકુળ સુખ ઉત્પન્ન થાય છે. જે સુખથી પરિતૃપ્તિ થાય છે આત્માને એવું સુખ ઉત્પન્ન થાય છે. આ સ્વભાવથી ઉત્પન્ન થયેલું સુખ છે, ગુણથી ઉત્પન્ન થયેલું સુખ છે. વૈરાગ્યનો અહીંયા શું અર્થ લેવો છે? અહીંયા તો સીધો અર્થ લેવો છે કે તને જો રસ છે તો અવૈરાગ છે, વૈરાગ્ય નથી. આમ તો રાગનું વ્યતીત થવું, પણ ચારિત્ર મોહનો રાગ તો ઘણો લાંબો રહે છે ને, એટલે અહીંયા રાગ રસનું વ્યતીત થવું. મૂળમાં તો જો રસ કપાય તો રાગ મટે છે, રસ ન કપાય તો રાગ કપાતો નથી. રાગ સિંચવાથી દુઃખ મળશે. જો અનાદિથી જીવે શું કર્યું છે? રાગનું સિંચન કર્યું છે. જગતના જેટલા કોઈ પ્રસંગો છે એ પ્રસંગો દ્વારા, ઉદયમાન પ્રસંગો દ્વારા જીવે એકલા રાગનું જ સિંચન કર્યું છે. ધર્મના ક્ષેત્રમાં ગયો તો પ્રશસ્ત રાગ દ્વારા રાગનું સિંચન કર્યું છે, અને જગતના ઉદયમાં પોતાના ઉદયમાં અપ્રશસ્ત અશુભ રાગનું સિંચન કર્યું છે, પણ રાગનું જ સિંચન કર્યું છે. અને તેથી કરીને રાગ રસ ઘણો કેળવાઈ ગયો છે. એનું ફળ શું? એકાંતે દુઃખ એ એનું ફળ છે. એમાંથી ક્યારે કોઈને સુખ આવે એ અસંભવિત ને અશક્ય છે. પણ તે સ્વયં પોતે જ દુઃખરૂપ છે. જે પોતાની જાતે દુઃખરૂપ છે એમાંથી સુખ આવવાનો શું પ્રશ્ન છે? રાગ તો પોતે જ દુઃખરૂપ છે, અથવા કુમકુંદાચાર્ય ભગવાને તો એને ઝેર કહ્યો છે. પ્રશસ્ત રાગ હોય તો એને વિષકુંભ કહ્યો છે. તો જે ઝેર છે એમાંથી અમૃતનો સ્વાદ શું આવવાનો છે? આત્મા આનંદ અમૃત સ્વરૂપ છે. એનો વિરાધક ભાવ, એનો વિરોધક ભાવ એ તો ઝેર રૂપ છે. આ અમૃત છે તો આ ઝેર છે, સામે સામું છે પ્રતિપક્ષમાં. અજ્ઞાન દ્વારથી એ જીવ સમજતો નથી અને પ્રશસ્ત રાગને ઈષ્ટ માને છે, અપ્રશસ્ત રાગને અનિષ્ટ માને છે, એકને ધર્મ માને છે, એકને અધર્મ માને છે. એ એકનું અજ્ઞાન સિવાય બીજું કાંઈ નથી. જેને આત્મ સ્વરૂપનું જ્ઞાન છે એ તો આત્માના આનંદ અમૃતને અને આત્માની પવિત્રતાને સમજે છે અને એની આગળ એ રાગને, રાગનો કણ હોય તો પણ એ ઝેરનો કણ છે એમ જ સમજે છે. આમ બંનેની જાતિ સામે સામી છે. ભૂલો ત્યાંથી, એ અમૃતના કુંભને ભૂલો ત્યાંથી રાગ થયો. છે તો ક્યાં એને રાગ છે? છે એને રાગ નથી. આત્મા અમૃતનો કુંભ છે એમ જેને છે શ્રદ્ધાને જ્ઞાનમાં, એવું અસ્તિત્વ જેને છે એને રાગ નથી. અથવા એનો અલ્પ રાગ એને નહીવત ગણવામાં આવે છે કે એને રાગ નથી એમ ગણવામાં આવે છે. અને એ એમ અનુભવ કરે છે કે મારામાં ક્યાં રાગ છે. આ અનાદિનો જે પરંપરા ચાલી છે એ હવે મૂળ કપાઈ ગયું છે, આ રાગ ફૂંકાઈ જવાનો છે. અને એ રાગ છે એ પછી પરના પડખે જાય છે, એને સ્વ સ્વરૂપે નથી વેદતો, એને પર જાણીને નિષેધે છે. સમ્યક પ્રકારે રાગનો જ્યાં નિષેધ જેને છે એને રાગ છે એમ કહેવાતું નથી. એને રાગ છે એમ કહેવું તે અન્યાય છે, કેમ કે એ તો એને માનતા નથી, નિષેધે છે, એનો તો નિષેધ ને ચાલુ છે, એટલે એને તો રાગ છે એમ કહેવાતું નથી. રાગ સિંચવાથી સિંચવાથી તો દુઃખ જ મળશે એકાંતે. માટે જ્ઞાન વૈરાગ્ય રૂપી જળનું સિંચન કરીને મુક્તિ સુખરૂપી અમૃત મેળવ. માટે જીવનમાં જ્ઞાન વૈરાગ્ય રૂપી જળનું સિંચન કરીને પરિણમનની અંદર જેમ પાણીથી જમીન ભીનીને ભીની રહેવી જોઈએ, એમ તારા પરિણમનની ભૂમિકા, એમાં જ્ઞાન અને વૈરાગ્યથી એ પરિણમન ભીંજાયેલું જ રહેવું જોઈએ. ન તો જ્ઞાનની શુષ્કતા આવવી જોઈએ, ન તો રાગરસની તીવ્રતાથી વૈરાગ ઉડી જવો જોઈએ. એ રીતે મુક્તિ સુખરૂપી અમૃત મેળવ. જ્ઞાન વૈરાગ્ય દ્વારા મુક્તિ સુખરૂપી અમૃત મેળવ. એ મુક્તિ સુખનું અમૃત છે. એક એક બોલમાં એકનું અધ્યાત્મનું અમૃત જ છે એમ કહ્યું તો ચાલે. એકલો બીજો અડવળો વિષય નથી, એ સમજી શકાય એવો વિષય છે કે શા માટે ગુરુદેવને બહુ ભાવ આવતો હતો. કેમકે સમય સારાની મહાન જે પરમાગમ છે આચાર્યોના, એ સાધારણ માણસો તો સમજી નથી શકતા. અંદર તો ઘણું ભર્યું છે અને એ તો જેટલી જેની શક્તિ હોય એટલું કાઢે, કેમકે એ તો મહાપરમાગમ છે અને એ દરિયો છે, એ તો જેટલો શક્તિ હોય એટલો ઊંડો જાય તાગ લેવા એનો. પણ આ તો છીછરા પાણીમાં મોતી મળે એવું છે. ઓલું દરિયામાં મોતી લેવા જાય તાકાત જોઈએ, છીછરા પાણીમાં મોતી મળે એવું છે. એવો વિષય, સીધી સાદી સરળ ભાષા અને એકલો આત્માના કસનો જ વિષય લીધો છે. એ જ્ઞાન અને વૈરાગ્યની પ્રેરણા છે આની અંદર. 16મા બોલમાં આમ લોકો એમ સમજે કે જ્ઞાન એટલે શાસ્ત્ર વાંચ્યા કરવા, પ્રવચન સાંભળ્યા કરવા, એનું નામ જ્ઞાનનો અભ્યાસ. એવું જ્ઞાનનો અભ્યાસ નથી. જ્ઞાનાભ્યાસ એટલે જ્ઞાન તત્વ, પોતાનું જે સ્વજ્ઞાન તત્વ છે એનો અંતર અભ્યાસ, એ જ્ઞાનાભ્યાસ, એ જ્ઞાનનો અભ્યાસ છે, એ જ્ઞાનનું સિંચન છે. અભ્યાસ એટલે વારંવાર થવું, વારંવાર પરિણમવું, એ જ્ઞાનનો અભ્યાસ છે. હા એમ જ હોય ને, બહાર જે બાહ્ય દ્રષ્ટિથી જે સમજે છે એને તો શાસ્ત્ર વાંચન આદિની ક્રિયાને જ્ઞાન સમજે, અને બહારના ત્યાગની ક્રિયાને વૈરાગ્ય સમજે. આ જ્ઞાન થયું ને આ વૈરાગ થયું ને બે કર્યું આપણે, એનું ફળ આનંદ વ્રત નથી, એનું ફળ સુખ નથી. તો અંદરથી જેના ફળમાં સુખનો ફુવારો છૂટે એની વાત ચાલે છે. એ વાત તો એવી છે કે પોતાના સ્વજ્ઞાન તત્વનો અંતર અભ્યાસ છે, પૂર્વકર્મનો ઉદય હોવા છતાં એ પ્રત્યે નિરસ્તા છે, ઉદાસીનતા છે, એનો વૈરાગ છે. એનું ફળ અમૃત છે. 16મો ગુણ થયો. 17. જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, તેમ જ્ઞાયક ભાવને પકડવાથી બધું હાથ આવશે. રીત બતાવે છે, વિધિ બતાવે છે કે કઈ રીતે કાર્ય કરવું, સ્વ કાર્ય કઈ રીતે કરવું. કહે છે કે જેમ વૃક્ષનું મૂળ પકડવાથી આખો વૃક્ષ હાથમાં આવે છે, એ છે ને, રોપ કોઈ વૃક્ષ વાવવું હોય, નાળિયેરનું વૃક્ષ વાવવું હોય, આંબાનું વૃક્ષ વાવવું હોય, તો એનો રોપો લઈ આવે છે, છોડ નાનો. તો એ કાળજી રાખવામાં આવે છે કે આનું મૂળ બરાબર હોવું જોઈએ, મૂળ સાજું હોવું જોઈએ, મૂળ હાથમાં હોય તો વાંધો નહીં આવે. ઉપર પાંદડા ઓછા વધતા હશે એની સાથે બહુ સંબંધ નથી કે છોડને પાંદડા કેટલા છે. ઝાઝા પાંદડાવાળો છોડ લેવો કે ઓછા પાંદડાવાળો છોડ લેવો એ નહીં જોવાય, એનું મૂળ હાથમાં રાખવાની વાત છે. મૂળ તૂટેલું નહીં હોય, કેમ કે છોડ પણ પહેલાં ક્યાંક વાવેલો હોય છે જમીનમાં, ત્યાંથી કાઢે, એમાં જો મૂળ તૂટી ગયું હોય તો થોડો કાળ માટે લીલો દેખાય, એ વાવે તો પછી સુકાઈ જાય, કેમ કે મૂળ ગયું છે એનું. મૂળ જેનું બરાબર છે એને આખે આખું વૃક્ષ વધીને હાથમાં આવે છે, એના બધા ફળ એને મળે છે, કેમ કે મૂળ પહેલેથી હાથમાં આવી ગયું. જેમ વૃક્ષનું મૂળ પકડવાથી બધું હાથ આવે છે, એટલે બધું એટલે આખો વૃક્ષ હાથમાં આવે છે, તેમ જ્ઞાયક ભાવને પકડવાથી બધું હાથ આવશે. એક જ્ઞાયક ભાવ અંતરમાં છે, મૂળ સ્વરૂપ છે, જેમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત સામર્થ, અનંત પુરુષાર્થ, એ બધું ભરેલું છે, ગુણ નિધિ છે. જે એ હું છું એમ જ્યાં પકડ્યું, સ્વપણે એનું ગ્રહણ કર્યું શ્રદ્ધા જ્ઞાનમાં, એને જ્ઞાન દર્શન ચારિત્ર સુખ બધું એના હાથમાં આવશે, એના બધા ફળ એના હાથમાં આવશે. અનંતે ગુણની પર્યાય પરિપૂર્ણ વિકાસ રૂપે પાંગરીને એના હાથમાં આવશે, હાથમાં આવશે એટલે એના વેદનમાં આવશે, એના અનુભવમાં આવશે. નાયકને પકડવાથી બધું હાથ આવશે. શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહીં આવે. હું અનંત કાળથી શુભ પરિણામ કરતો આવ્યો છે. જો મુક્તિ થવાની હોત તો ક્યારની થઈ ગઈ હોત, આગળ એક બોલમાં આવશે કે જો શુભથી મુક્તિ થવાની હોય તો તું શુભ તો અનંત વાર કરી ચૂક્યો છો, કેટલું અનંત વાર અનંત તું શુભ કરી ચૂક્યો છો, મુક્તિ થઈ નહીં. એનો અર્થ છે કે તને કાંઈ હાથમાં નહીં આવે એનાથી. શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહીં આવે. શુભ પરિણામ પોતે જ પરાશ્રિત પરિણામ છે. એ પોતાના આત્માના નિજ સ્વરૂપને છોડીને ઉત્પન્ન થયેલા પરિણામ છે, એમાં નિજ સ્વરૂપનું ગ્રહણ નથી. શુભ પરિણામમાં સ્વ આશ્રય નથી અને નિજ સ્વરૂપનું ગ્રહણ નથી. એમાં શું હાથમાં આવે, કે એમાં કાંઈ આત્માનું હાથમાં નહીં આવે. પર પદાર્થ તો અમસ્તો હાથમાં આવતો નથી ભિન્ન હોવાથી, એટલે ન તો સ્વ પદાર્થ હાથમાં આવે છે, ન તો પરપદાર્થ હાથમાં આવે છે, એટલે શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહીં આવે, અથવા શુભ પરિણામ કરવાથી તને સુખ નહીં મળે. શુભ પરિણામ કરવાથી પુણ્ય થશે, અને પુણ્યના ફળમાં સુખ થશે કે નહીં? પુણ્યના ફળમાં દુઃખ થશે. પુણ્ય પરિણામ એ દુઃખરૂપ છે, અને એનું ફળ ભોગવતા પણ દુઃખ જ છે. શુભ પરિણામ કરવાથી કાંઈ હાથ નહીં આવે. જો મૂળ સ્વભાવને પકડ્યો હશે તો ગમે તે પ્રસંગો આવે તે સમયે શાંતિ અને સમાધાન રહેશે, અને પોતે જ્ઞાતા દ્રષ્ટાપણે રહી શકશે. આ એક સિદ્ધિ પ્રયોગની વાત લીધી છે કે બહારમાં જે પ્રસંગો છે એ તો જીવે અજ્ઞાન ભાવે કરેલા કર્મનો ઉદય છે. પૂર્વે અજ્ઞાન ભાવે અનેક જાતના પરિણામ કર્યા છે, એ બધા માઠા પરિણામના ફળ આવે છે વર્તમાન ઉદયમાં. એના એના પ્રકાર તો અસંખ્ય છે. ભેદ પ્રભેદની અપેક્ષાએ વિચારીએ તો એના અસંખ્ય પ્રકાર છે. દરેકને ભિન્ન ભિન્ન પ્રકારના ઉદય હોય છે, પણ એ ભેદ પ્રભેદમાં જવાની જરૂર નથી, ગમે તે પ્રસંગ હોય એમ કહે છે. હવે પોતાને પોતાને માટે વિચારવાનું છે કે આ જીવને ઉદયમાં ગમે તે પ્રસંગ હો, પણ જો મૂળ જ્ઞાયક સ્વભાવને પકડ્યો હશે, હું જ્ઞાન માત્ર છું એમ જ્ઞાયક સ્વભાવને જો પકડવામાં આવે, અથવા ગમે તે ઉદયના પ્રસંગમાં સીધું જ સ્વભાવની સાવધાની કરવામાં આવે અંતરમાં, તો એને શાંતિ ઉપજશે. એ જ વખતે શાંતિ ઉપજશે, એને અસમાધાન નહીં થાય કે આમ કેમ થયું. જીવને ઉદયના પ્રસંગમાં, ઉદયનો પ્રસંગના દુઃખ કરતા એ પ્રસંગ વિશે વર્તતું જે અસમાધાન, એનું દુઃખ ઘણું છે. આ તો પરિણામનો અભ્યાસ કરતા હોય એને સમજાય એવો વિષય છે. ખરેખર જે પ્રસંગ આવ્યો છે એનું એટલું દુઃખ નથી, પણ એ પ્રસંગ વિશે વર્તતું જે અસમાધાન કે આ ન થવું જોઈતું તું, એ કેમ થયું, મારો વાંક શું, મારો ગુનો શું, મેં અત્યારે કાંઈ એવું કર્યું નથી, મને આ દુઃખ છે, એનું શું લાગે છે એને? મણિભાઈ બરાબર, ક્યાં એને સમાધાન ન થાય એનું એને દુઃખ છે જીવને. તો એને એમ કહે છે કે ભાઈ તને સમાધાન થશે જ્યાં તું જ્ઞાયક સ્વભાવ ઉપર આવ્યો અંતર સાવધાની કરીને, કે હું તો જ્ઞાયક માત્ર છું, જે કાંઈ પ્રસંગ બન્યો છે એનાથી મારામાંથી તો કાંઈ ગયું નથી, મારામાં કાંઈ નુકસાન પહોંચ્યું નથી, મને કોઈ ગેરલાભ કે અલાભ થયો નથી. અખંડ જે જ્ઞાયક તત્વ એ તો એમને મારું તત્વ, એમને એમ સાજું છે. મારા અનંત ગુણના નિધાન સ્વરૂપ, મારું ગુણ નિધિ એ સ્વરૂપ તો જ્ઞાયક સ્વરૂપ તો એમને એમ અખંડ અવ્યાબાધ સ્વરૂપે છે, કાંઈ મારામાંથી એવું નથી. જ્યાં સ્વરૂપની સમીપ ગયું પરિણામ, એને સમાધાન આવી જશે અને શાંતિ આવી જશે, ગમે તે પ્રસંગ હોય. એવી જરૂર નથી કે આવો પ્રસંગ હોય તો તું આ ન્યાય લગાડને, આ પ્રસંગ હોય તો તું આ ન્યાય લગાડને, આ પ્રસંગ હોય તો આવી યુક્તિ વાપરજે. યાદ ક્યાંથી રહેશે? કેટલું યાદ રહેશે? અને એ વખતે યાદ રહેશે કે કેમ, એ સવાલ છે. અહીં તો યાદ કરવાની જરૂર નથી. જ્ઞાન જે પ્રસંગ છે એનું જાણનારું તો જ્ઞાન છે. પહેલા જ્ઞાનની મુખ્યતામાં અથવા પહેલું જ્ઞાન છે કે જેમાં એ જણાય છે, પછી સુખ દુઃખ થાય છે. તને રક્ષોક થાય છે એ તો જાણ્યા પછી થાય છે કે જાણ્યા વગર થાય છે? તો એ જ્ઞાનની તો મુખ્યતા અને ઉર્ધ્વતા છે, અગ્રતા છે. પહેલા જ્ઞાન છે કે જેમાં જણાય છે, તો એ તારે જ્ઞાયક ને સ્મૃતિમાં લાવો એ વાત નથી રહેતી. તારો જ્ઞાન સ્વભાવ અથવા જ્ઞાયક ભાવ એ તો હાજરા હજુર છે, બીજા દેવને તો બોલાવે ત્યારે આવે. આ લોકો આવે છે ને, કોઈને કોઈ દોઈ દેવની સહાય હોય છે, કોઈ એવા બધા પ્રકાર હોય છે, પુણ્યની લબ્ધિના પ્રકાર હોય છે કે કોઈને કોઈ દેવની સહાય હોય, પૂર્વે એ જાતના મિત્રો હોય, દેવગતિમાં કોઈ ગયો હોય, પરસ્પરની એવી લાગણી રહી ગયું હોય ને, અહીંયા પુણ્યનો ઉદય હોય, એ સંભાળે ત્યારે આવીને ઉભો રહે, યાદ કરે એટલે આવીને હાજર થાય, બોલ શું કામ છે, આ તકલીફ છે, આ મટાડી દે, આ તારી તકલીફ ગઈ, એ ભરીને આવે ત્યારે થાય. અહીંયા એ નથી, અહીં તો સર્વકાળે પોતે ઉપસ્થિત છે, હાજર છે, બોલાવવાનો પ્રશ્ન નથી. કોઈ તકલીફ નથી, કહે છે ને શાંતિ ને સમાધાન, ગમે તે પ્રસંગમાં કોઈ તકલીફ તને નહીં રહે, શાંતિ ને સમાધાન રહેશે, ગમે એ પ્રસંગ હોય નહીં. મટાવે એટલે આનો પુણ્યનો ઉદય હોય તો એને મટાડ્યું એમ કહેવાય. આનો પુણ્યનો ઉદય હોય તો આને મટાડ્યું, દેવે આવીને મટાડ્યું એમ કહેવાય, શું આરોપ કરાય. બાકી તો એનો એ જાતનો પુણ્યનો ઉદય છે. બાકી ન તો દેવ એક પરમાણુને અડી શકે છે, કે ન તો પોતે એક પરમાણુની પર્યાયને બદલી શકે છે. આ નથી આવતા, સાંકળ તૂટી ગઈ, ફલાણું બંધન તૂટી ગયા, આ સુદર્શન શેઠને સુલીમાંથી સિંહાસનથી, એ બધો જે પ્રકાર ઉપરથી દેવ ચાતો હતો. કિંમત આવી ગઈ, ભલે કિંમત ન હોય એમ કરીને આવે ખરા કે નહીં તો કિંમત આપી દીધી. કિંમત કિંમત ન હોય એ વાત ન રહી એમાં તો એમ છે. આ લોકો અન્ય મતિઓ પૂછે છે, અન્ય મતિમાં ચમત્કાર નો વિષય બહુ બને, નરસિંહ મહેતાને આમ થયું, ફલાણા મીરાને ઝેરનું અમૃત થયું, આમ થયું તેમ થયું, બધી પ્રસિદ્ધ વાતો બહુ છે ને. તમે જૈનમાં એવું થાય કે ન થાય, શું તમે જૈનમાં કે અન્ય મતમાં એ બધા પુણ્યના પ્રકાર ભજે છે, બધા કોઈ પણ સંપ્રદાયમાં એ પુણ્યનો પ્રકાર છે, એમાં કોઈ આત્માની રિદ્ધિ સિદ્ધિ એવું કઈ નથી. આત્માના ગુણની રિદ્ધિ સિદ્ધિ એ જુદી ચીજ છે, આ બહારમાં પૂજગળના પુણ્યનો પ્રકાર થવો એ બધી જુદી ચીજ છે. ચમત્કાર સાધક ચમત્કાર એ સાધકપણાનું લક્ષણ નથી, ઘણા ફેસલા કર્યા છે. બહારનો ચમત્કાર પુણ્યનો ચમત્કાર એ સાધકપણાનું લક્ષણ નથી. કોઈ સાધક હોય તો એની કોઈ અમુક ચમત્કાર હોય, ફલાણું હોય, દીકરું એવું કઈ નથી. જોતા નથી 64 બુદ્ધિધારી મુનિ ની પૂજા નું આપણે છે, પૂજાઓ છે, એવી એવી વૃદ્ધિ હોય છે કે એને એને સ્પર્શેલી હવા બીજાને સ્પર્શે તેનો રોગ મટી જાય, અસાધ્ય રોગ હોય. પણ આમ હવા અહીંયાથી પસાર થઈને એને સ્પર્શીને હવા અહીંયા સ્પર્શે એનો રોગ ક્યાંય નહીં. મુનિ સામુ જોતા નથી, પોતાનું શરીર રોગિષ્ટ હોય સામુ જોતા નથી. આવે છે ને આમાં 12 ભાવનામાં એ વિષય આવે છે, પોતાનું રોગ હોય છે. દેવ આવે છે કે હું ધન્વંતરી દેવ છું, આપ મહામુનિ છો, આપના શરીરની અસાતા છે, મટાડી દઉં ઘડીકમાં ભાઈ, તું શરીરનો રોગ એકાદ વખત કદાચ મટાડીશ, પણ આ જન્મ મરણનો અનંત ભવનો રોગ છે એનું હું હું એ રોગ મટાડવા નીકળી પડ્યો છું, અત્યારે જંગલમાં નીકળી પડ્યો છું, એ શરીરનો રોગ ને સામું જોવા નથી ગયો, નવ રોગ મટાડવા નીકળ્યો છું. આખી લક્ષ જુદું છે. એટલે જેને પુણ્ય ઉપર લક્ષ છે એને આત્મા ઉપર લક્ષ રહેતું નથી, જેને આત્મા ઉપર લક્ષ રહે છે એને પુણ્ય ઉપર લક્ષ રહેતું નથી. આમ છે, સામે સામે છે. અનાદિથી જીવ ને પુણ્યનો મોહ રહ્યો છે, પુણ્યના ફળનો મોહ થયો છે ને રહ્યો છે, અને એમાં ને એમાં એને સંસારની અંદર જન્મ મરણના ચક્કર કાપ્યા છે. ત્યાંથી છુટકારો મેળવવાની વાત છે. જો મૂળ સ્વભાવને પકડ્યો હશે તો ગમે તે પ્રસંગ આવે તે સમયે શાંતિ અને સમાધાન રહેશે. અને શાંતિ ને સમાધાન કેવી રીતે રહેશે એમ કે છે કે એ જ વખતે તું જ્ઞાતા દ્રષ્ટાપણે રહી શકશે. હું જ્ઞાતા માત્ર છું, જે પ્રસંગ બિનો તે મારાથી સર્વથા ભિન્ન છે અને તેને ને મારે ખરેખર કઈ સંબંધ નથી. વ્યવહારિક દ્રષ્ટિએ કર્મોદયથી સંબંધ ગણવામાં આવતો હોવા છતાં ખરેખર નિશ્ચય દ્રષ્ટિ કહો કે ખરેખર વાસ્તવિક દ્રષ્ટિ કહો તો મારાને એને કઈ સંબંધ નથી. જે મારે જેને મારી સાથે સંબંધ નથી એનો હરખ શોક મને શું. આમ લે સારું વાંચે છે કે છાપાની અંદર અનેક જાતના સમાચાર આવે છે. એક છાપાની અંદર અત્યારે તો આ બધી વ્યવસ્થા થઈ ગઈ છે સમાચારોની, હજારો માઇલ ના છેટે ના સમાચાર ગઈકાલના બનાવો આજના સવારના પોરમાં છાપામાં જાણવા મળે, ટીવીમાં જાણવા મળે. જ્યાં પોતાને સંબંધ નથી, હું આ ટીવીમાં જોયું એને બોમ્બ ફેંકો ને આ બધું હળગે છે, મોટી ઇમારત હળગે છે, એને કઈ લેવા દેવા છે, નજરે જોવે તો કેમ એમ છે, એને રસ કેમ નથી એમાં કે અરે રોરા હળગે છે, એમાં મારા પણ નથી. જ્યાં મમત્વ છે ત્યાં રસ છે, જ્યાં મમત્વ નથી મારા પણ નથી ત્યાં જીવને રસ નથી. સીધી સીધી વાત છે, ચોખ્ખી અનુભવ ગોચર છે ને આ વાત. તો તારું હોય તો કાયમ રહેવું જોઈએ તારી પાસે. તું ચૈતન્ય જળ, એ તો બરાબર છે. મકાન ને શરીર જળ રજકણ ના જથ્થા છે એ તો બરાબર છે. તું ચૈતન્ય છો એ તો બરાબર છે, તો પછી ચૈતન્ય નું જળ કેવી રીતે થયું? ચૈતન્ય ચૈતન્ય જળમાં પોતાપણું કર્યું, આ દુઃખ નું મૂળ છે. દુઃખ નું મૂળ તો એ છે, ચોખ્ખે ચોખ્ખું મિથ્યાત્વ છે. અનાદિથી આ અગ્રહિત મિથ્યાત છે જીવને. નવું ક્યારે એને પહેલું વહેલું ગ્રહણ કર્યું એમ નથી. અનાદિથી આ અગ્રહિત મિથ્યાત છે કે જીવ જળને જળમાં ચેતનપણું અથવા જળમાં મારાપણું કરે છે. આ અનાદિથી છે, આ મિથ્યાત અનાદિથી છે. તે એને છોડે નિવેડો આવે એવું છે. મિથ્યાત્મનો ત્યાગ કરે ત્યારે એને ભાવ ભ્રમણ થી નિવેડો આવે એવું છે. એ સિવાય બીજો કોઈ ઉપાય એમાં નથી. આજ સ્વીકારે, કાલ સ્વીકારે, અનંત વર્ષે, અનંત ભવે, લાખ કરોડ વર્ષે, ગમે ત્યારે છેડે છૂટકો છે. એક શ્રીમદજી પત્રમાં લખે છે કે જો આ વાત તને સમજાણી અને આ વાત તના અભિપ્રાયમાં બેઠી, તને તને નિષેધ નથી આવતો, સંમત કરસ તું સમજીને, તો પછી એનો પ્રયોગ શા માટે અત્યારથી કરતો નથી? જેનાથી શાંતિ ને સુખ મળે એવી વાત છે, જેનાથી ભવ ભ્રમણ નો રોગ જાય એવી વાત છે, એ વાત જો તું સંમત આજે કરતો હોય, આજની તારીખમાં આ વાત ની તું હા પાડતો હોય, તો શા માટે એનો પ્રયોગ કરતો નથી? આજે હા પાડે, જો પ્રયોગ નહીં કરતો કાલે ના પાડતો થઈ જઈશ પાછો કે એમનો હોય આમ હોય. ચિંતનથી વાર નહીં લાગે. મિથ્યાત્વ અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં ઉપર ઉપરની સમજણ ક્યારે બદલી જાય છે એનું કોઈ ઠેકાણું નથી રહેતું. કેમ કે સ્થૂળ તો પરિણામ છે, સ્થૂળતામાં ને સ્થૂળતામાં નજીક આવવાનો કોઈ પ્રસંગ હોય ત્યારે એકદમ નજીક આવી જવું જોઈએ, નહીં તો ત્યાંથી ત્યાંથી દૂર જતા વાર નથી લાગતી, એવું બની જાય છે. અંતરંગ રુચિમાં બેસવી જોઈએ, અંદર સારી રીતે રુચિને બેસવી જોઈએ, નહી તો ખલાસ, નહી તો રુચિ ઉલટી છે અને બુદ્ધિએ થોડી વાર હા પાડી છે. થોડી વાર એટલા માટે કહીએ કે બદલી જાય છે પાછી બુદ્ધિ, એટલે અંદર અંતરંગ રુચિમાં નથી બેઠી, એટલે ઉપર ઉપરથી બુદ્ધિએ થોડી વાર હા પાડી છે કે વાત તો બરાબર છો, આપની વાત સાચી છે, ભાઈ પાછો ગોથું ખાઈ જાય. એને તો ચાન્સ જ નથી, એ વાત ઠીક છે. અને એટલા માટે તો જીવને સત્સમાગમ કરવાનું કહેવામાં આવે છે કે ભાઈ તું, તને અનાદિનો વિપરીત અભ્યાસ છે, ઘણાકાળનો વિપરીત અભ્યાસ, અનંતકાળનો વિપરીત અભ્યાસ હોવાથી સુદીર્ઘ કાળ પર્યંત સત્સમાગમનું સેવન કર એમ કહેવામાં આવે છે. બહુ લાંબા કાળ સુધી તારાથી બની શકે એટલો કાળ તું સત્સમાગમમાં રહે એમ કહેવામાં આવે છે. કેમ કે બહારની જે વૃત્તિ છે એ સહજ થઈ ગઈ છે, વિપરીત વૃત્તિ છે એ સહજ થઈ ગઈ છે, એ પરિણામ એટલું બધું સહજ થઈ ગયું છે કે એ સહજ અસહજ થાય એના માટે બહુ લાંબા કાળ પર્યંત, ચિરકાળ પર્યંત સત્સમાગમનું સેવન થાય એ જરૂરી છે. જીવને કોઈ વિશિષ્ટ પરાક્રમી જીવની વાત જુદી છે, પણ સાધારણ જીવને તો આ જરૂરી છે કે એને સત્સંગમાં રહેવું, સત્પુરુષના સમાગમમાં રહેવું, અને એ જ વાતને, એને પોતાના હિતની વાતને એને એટલા રસથી ને એટલી રૂચિથી અંદરમાં ઉતારવાનો પુરુષાર્થ કરવો કે જેને લઈને જે સહજ વિપરીતતા થઈ ગઈ છે એની સાધારણતા ટળી જાય.
સંયોગને પલટાવવાની વૃત્તિ અને ભાવના નિર્દોષતાને
બાધક તો કરતા પણ આવે છે ને. સંયોગને પલટાવવું એટલે જળ પુદ્ગળ પદાર્થો ના પર્યાય નું કરતા પણ છે, એટલે તો આગ્રહ નો નિષેધ છે. એ કરતા પણ છે તો મૂળ મિથ્યાત જ છે, એના ઉપર તો કરતા કર્મ અધિકાર લેખો આખો. કુંકુંદાચાર્ય ભગવાને સમયસાર ની અંદર શૈલી તો લીધી નવ તત્વની, હે ઉપાદેતાને નવ તત્વની શૈલી કહો કે હે ઉપાદેની શૈલી કહો, તો એ નવે તત્વમાં વચ્ચે આ એક અધિકાર પ્રારંભમાં જ નાખી દીધો. પહેલા જીવને જીવ મૂળ દ્રવ્યોનું સ્વરૂપ સ્થાપવું અધ્યાત્મ દ્રષ્ટિકોણથી, અને એની પરાકાષ્ઠા લઈ લીધી કે ચૌદે ગુણ સ્થાન, ચૌદે માર્ગના સ્થાન, ચૌદે જીવ સ્થાન ભૂતગળના પરિણામ છે, જીવ તત્વ નથી. પછી સિદ્ધો કરતા કર્મ અધિકાર શરૂ કર્યો, પહેલો જ અધિકાર એ લીધો છે. કેમ કે અહિયાં શાસ્ત્રનો વિષય અનાદિનું મિથ્યાત્વ તોડવાનો વિષય છે, કે મિથ્યાત્વ કઈ રીતે તૂટે, અને એ જ અધિકારના છેડે એ વાત ત્યાં સુધી લઈ ગયા કે પક્ષાંતિક્રાંત થઈને જીવ નિર્વિકલ્પ સ્વાનુભવને કેવી રીતે પહોંચે. મિથ્યાત્વ તૂટે તો સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શન થાય એ નિર્વિકલ્પ સ્વાનુભવમાં થાય એ બતાવવા માટે એ અધિકારનો જે અંત છે, છેડો છે, એમાં એ વિષય લઈ આવેલા છે. તો કેટલી વ્યવસ્થિત સંકલના છે શાસ્ત્રની, એક અધિકારની સંકલના જુઓ તો કેટલી વ્યવસ્થિત છે. એમાં એ છે ને, અશાંતિ ને અસમાધાન રહે છે એમાં શું છે કે જે ઉદયનો પ્રસંગ છે એમાં એને ફેરફાર કરવો છે, પણ એ ફેરફાર કરવાનું એને વશ નથી એટલે એને અસમાધાન રહે છે, મૂંઝવણ થાય છે અને દુઃખ થાય છે. સૌથી વધુમાં વધુ દુઃખ, દુઃખની જે જાત છે ને પ્રકાર છે એમાં અસમાધાન એ સૌથી વધારે દુઃખનો વિષય છે. મૂંઝવણમાં અને મૂંઝવણમાં માણસ આપઘાત કરી બેસે છે. બહારમાં બધી અનુકૂળતા હોય, પૈસા હોય, કુટુંબ પરિવાર હોય, બધા એને અનુકૂળ વર્તતા હોય, બધું હોય, પણ છતાં એને મૂંઝવણ ન મટે જંપ લાવે. એવા ઘણા દાખલા બનેલા છે. ગુરુદેવ એક દાખલા હતા ભૂપેન્દ્ર ડાઈંગ વાળાને, એમને કુટુંબમાં થાય ને, બોમ્બેમાં ભૂપેન્દ્ર ડાઈંગ એમને કુટુંબમાં થાય ગુરુદેવના બીજી ત્રીજી પેઢી. હા, તો એ લોકો મુંબઈમાં ગયા પછી 65% તો સુખી થઈ ગયેલા ભૂપેન્દ્ર ડાઈંગ એટલે બહુ પ્રખ્યાત. હા, હવે કઈ અંદર મૂંઝવણ વધી ગઈ ગમે એ પ્રસંગ બીનો એની પાસે પૈસાની સંપત્તિ આવે છે, કુટુંબ વાળું છે, બધા અનુકૂળ વર્તે છે, માટે એને અશાંતિ ન થાય એવું કઈ નથી. અશાંતિનું કારણ એ અંદર છે ને શાંતિનું કારણ એ અંદર છે. બહાર પૂરતો, બહારના પદાર્થો ઉપર તો નિમિત્તનો આરોપ આપવામાં આવે છે, બાકી મૂળ કારણ એનું અંદરમાં છે. એનું અજ્ઞાન, પર પદાર્થને ફેરવવાનું અજ્ઞાન, આમ કેમ, આમ કેમ, આમ ન હોવું જોઈએ, બસ આમ કરવું અથવા આમ ન કરવું ગમે તે, એને જે કોઈ એની કલ્પના છે કે આ બરાબર નહીં, આ ઠીક નહીં, મને અનુકૂળ નહીં, બસ એની સામે એની લડાઈ છે, એનું ચાલતું નથી એટલે મૂંઝવણનું દુઃખ વધી જાય છે. માતા દ્રષ્ટા થઈ જાય છે, પણ વાત લીધી છે, ગમે તે પ્રસંગ હોય જીવ માતા દ્રષ્ટા થઈ જાય. હું માતા દ્રષ્ટા છું, મારે કાંઈ લેવા દેવા નથી, હું મારા જ્ઞાન સ્વરૂપમાં વ્યાપું છું અને મારા જ્ઞાન સ્વરૂપની બહાર હું ક્યાંય વ્યાપતો નથી. જ્યાં મારી હયાતી નથી, જ્યાં મારી મોજૂદગી નથી, એની સાથે મારે કોઈ સંબંધ નથી. પછી બીજી મૂંઝવણનો પ્રશ્ન શું છે, અશાંતિનો અસમાધાનનો પ્રશ્ન શું છે, કે કાંઈ નથી. બહુ મજાનો વિષય છે, એટલો બધો રસિક વિષય છે કે શરીરની વેદના હોય તો પણ એ બરાબર સુખે કરીને વેદનાને જાણે એવો વિષય છે. દુઃખે કરીને વેદનાને વેદે એમ નહીં, પણ સુખે કરીને વેદનાને જાણે, ભિન્ન પડીને જાણે, હા સુખે કરીને જાણે, એવો મજાનો વિષય છે. જ્ઞાનનો અભ્યાસ એવી ચીજ છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, મારે મારી જ્ઞાનની સત્તામાં આ વેદનાની સત્તા જ નથી ને, એક જુદી ચીજ છે કે જે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે ને જણાય છે. પ્રતિબિંબ થવાનો મારો સ્વભાવ છે, સુખ મારો સ્વભાવ છે, જાણવું મારો સ્વભાવ છે, સુખે કરીને હું જાણું છું. શ્રીમદજીએ લખ્યું છે મુંબઈમાં કે આ જગત અને જગતની લીલા મફતમાં બેઠા બેઠા જોઈએ છીએ. એનો અર્થ શું કે અમે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ, અમારે કઈ હરખશોક કરવો પડતો નથી, કઈ લેવું દેવું પડતું નથી, બધું જણાય છે. મફતમાં બેઠા બેઠા જ્ઞાતા દ્રષ્ટાથી જોઈએ છીએ, આમ કેમ એ પ્રશ્ન નથી અમારા માટે. એટલે એ પોતાના આનંદ તરંગમાં બેઠા છે, મસ્તીમાં બેઠા છે અને જગતની ઉપર એક દ્રષ્ટિપાત કરે છે. તો આ બધું ચાલે છે જગત ની અંદર, જે કઈ તોફાન છે જગત માં એ જગત ની લીલા મફત માં જણાય છે, મારે તો કઈ એની અંદર ભણવું પડતું નથી. માણસ ભણે તો એને લેણ દેણ થાય, ભણતા નથી છૂટતા રહે છે, એનું નામ જ્ઞાતા દ્રષ્ટા પણ જોવે છે, પણ માનતો નથી કે હું જોઉં છું. એને એને પણ જણાય જ છે, પણ એને જણાતા એમ થાય છે કે આ આની હારો મારે આટલું લાગે વળગે છે, આટલું મારે લાગે વળગે છે, એમ જરાય લાગતું વળતું નથી. પણ એવો પૂરેપૂરો ભાવથી ઘૂસી જાય છે કે એને એકદમ દુઃખ 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 દુઃખી દુઃખી થઈ જાય છે. અસ્તિત્વ એનું પકડે છે, એનામાં પોતાનું અસ્તિત્વ પકડે છે, પર અસ્તિત્વમાં સ્વ અસ્તિત્વ પકડી લે છે, અને પરને વેદે છે. પરને વેદી શકતો નહીં હોવા છતાં પરને વેદવાનો એનો મિથ્યા પ્રયત્ન પુરુષાર્થ ચાલે છે. વેદી શકતો નહીં હોવાથી એમાંથી દુઃખ ઉભું થાય છે. અને માણસ ધુમાડા ને બાચકા ભરે અને હાથમાં કઈ ન આવે તો આકુળતા થાય. ધુમાડા ને બાચકા ભરવા દે, જવા નાખે, હાથમાં કઈ ન આવે તો એને શું થાય? પરિશ્રમ ની આકુળતા થાય. એમ પર પદાર્થ ને વેદી શકતો નથી અને વેદવાનો પ્રયત્ન કરે છે, હાથમાં કઈ આવતું નથી, એનામાં કઈ આવતું નથી, એટલે એને આકુળતા સિવાય બીજું કઈ થતું નથી, એટલે આકુળતા ને દુઃખ થાય છે. ગમે તે પ્રસંગમાં એમ લીધું છે, ચાહે દેહ છૂટવા પર્યંત નો પ્રસંગ ઉભો થાય, પ્રાણ ત્યાગ સુધી નો પ્રસંગ ઉભો થાય, તો પણ નાયક સ્વભાવની સમીપ જાય એને શાંતિ અને સમાધાન રહે, એ જ્ઞાતા દ્રષ્ટા રહે, એ જ્ઞાતા દ્રષ્ટા રૂપ આનંદ અને સુખમાં રહેતો રહેતો એ પ્રસંગનું જ્ઞાન માત્ર કરે, બીજું કઈ નહીં. માત્ર જાણે કે આ દેહ છૂટ્યો, બસ દેહ છૂટ્યો છે, હું છૂટ્યો, હું શાશ્વત છું, મારી હૈયાતીનું ભાન છે, વેદન પૂર્વક મને ભાન છે, અને દેહના છૂટવાથી મારામાંથી કઈ છૂટતું નથી. દેહના છૂટવાથી મારામાંથી તો કઈ જ છૂટતું નથી, તો બીજા દૂરના પદાર્થોમાં ફેરફાર થવાથી મારામાંથી શું જાય છે? કઈ પ્રશ્ન નથી, કોઈ પ્રશ્ન નથી. આ સમાધિ મરણ છે, એને અસમાધાન નથી, દેહ છૂટવાનું દુઃખ નથી, સમાધાન છે, દેહ છૂટે છે, હું નહીં. અને એ તો એક જર્જરિત થયેલું કે અજર્જરિત થયેલું, ત્યાગ નો કાળ આવ્યો એટલે ત્યાગ છૂટવાનો કાળ આવ્યો એટલે છૂટે. એવા અનંત આવ્યા ને અનંત ગયા, હું એમને મળી ખમ ઉભો છું, એવો ને એવો ઉભો છું, મારામાંથી કઈ ગયું નથી, મારામાં કઈ આવ્યું નથી. નો બે ગ્રહણ છૂટા કઈ આવ્યું નહીં, બે છૂટતા મારામાંથી કઈ ગયું નહીં. જ્ઞાતા દ્રષ્ટા રહેવું એનું નામ ભિન્નપણે રહેવું છે, એનું નામ છૂટું પડવું એમ છે, એનું નામ જુદું પડવું એમ છે. જે ભાવે તર્યો એ દ્રવ્ય તર્યો, એના ફળમાં દ્રવ્ય તરશે. અંદરમાં ભાવે છૂટો પડ્યો, દ્રવ્ય આખા લોકથી છૂટો પડીને સીતાલીમાં એના ફળમાં જશે. દ્રવ અને ભાવને આ રીતે કારણ કાર્ય સંબંધ છે. નાયક ભાવ છે એ દ્રષ્ટિનો વિષય છે, દંશનનો વિષય છે, શ્રદ્ધાનનો વિષય છે. શ્રદ્ધાનનો વિષય પણ નાયક ભાવ, જ્ઞાનનો વિષય પણ નાયક ભાવ, આચરણનો વિષય પણ નાયક ભાવ, અને આનંદનો વિષય પણ નાયક ભાવ. બધા ગુણોને સેવવાનો વિષય તો આ એક પોતે જ છે, એ કોઈ જુદો નથી. શ્રદ્ધા તો આત્માને વિષય કરે અને જ્ઞાન પરને વિષય કરે એવું નથી. જ્ઞાન ને બે વિષય થાય છે, શ્રદ્ધા ને બે વિષય થતા નથી એટલી વાત છે. તો બે વિષય થાય એમાં સેવવાનો વિષય જ્ઞાન ને એક છે, સેવવાનો વિષય બે નથી. તો એની સ્વચ્છતા ને લઈને બીજો વિષય ઝળકે છે તો કોઈ આવતું નથી જ્ઞાન માં કઈ. ગુરુદેવ તો એ વિષય જયારે આવે ત્યારે ખાસ કરીને છઠ્ઠી ગાથામાં તો આ વાત જ્ઞાયક ભાવ નો વિષય છે ને, કે એ પર પ્રકાશન ના કાળમાં પર પ્રતિબિંબિત થયું પણ પરનેલી ને ક્યાં પર જાણ્યું છે એવું સ્વપર પ્રકાશત્વ પ્રકાશપણાનું સામર્થ્ય તો પોતાનું છે, પોતાને લઈને જાણ્યું છે. બસ તો પોતાને લઈને જાણ્યું છે એમાં પરની સાથે કઈ સંબંધ જોડવાની જરૂર નથી. ભલે પરનું પ્રતિબિંબ પડ્યું હોય તો પણ કઈ સંબંધ જોડવાની જરૂર નથી. ભિન્ન જ્ઞાતા છું એમ લેવાની જરૂર છે. જ્ઞાતા ખરો પણ ભિન્ન જ્ઞાતા. જો ભિન્ન જ્ઞાતા ના લે તો જ્ઞેય જ્ઞાયક શંકર દોષ ઉભો થાય. પરને જાણું છું એટલે પરને લઈને જાણું છું એ વાત આવ્યા વિના હરિયેની, એ જ્ઞેય જ્ઞાયક શંકર દોષ છે. અને ભિન્ન લઈને જ્ઞાતા રહે છે ત્યાં એને જ્ઞાતા રહેવામાં નિર્દોષપણું છે, સુખ છે, શાંતિ છે, સમાધાન છે. કેમ કે જાણતા જ ભિન્ન પડી જાય છે. એવું તો એને અત્યારે આવડે છે. આ ગામમાં આખું દેખાય પોતાના મકાન ઉપરથી કે તકતેશ્વર ઉપરથી કે આ બધું તારકા મકાન છે એમ જાણે છે. પોતાને જાણે વિકલ્પ કરવો પડે છે. આ બધા મારા આય મારું નહીં, આય મારું નહીં, આય મારું નહીં. હજાર ને જોતા હજાર વખત વિકલ્પ કરે છે. આ બધું મારું નહીં વગર વિકલ્પ એના જ્ઞાનમાં એમ જ જ્ઞાન થાય છે. બસ જેમ કે નિશ્ચય થઈ ગયો છે કે મારું અહીંયા જ છે, આ સિવાય મારું નથી. કેમ નાયકમાં ભલે અનુજ્ઞેયનું પ્રતિબિંબિત થઈ જાય, હું જ્ઞાયક છું એટલું નિશ્ચિત થઈ ગયું છે. ત્યાં ગમે તેટલું પ્રતિબિંબિત થાય કોઈ મારું નથી એમ આવી જાય. સહજપણે ભેદ જ્ઞાન રહે છે. ત્રીજો બોલ છે ને, યાદ કરવું પડતું નથી, વિકલ્પ કરીને યાદ કરવું પડતું નથી, ગોખવું પડતું નથી. પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાન કરીને તેને ગોખવું પડતું નથી પણ સહજ પરિણામ જ થઈ ગયું છે. હું તે હું, નાયક તે હું, અને તો હું પણ વેદાય છે. પર પદાર્થ જ્ઞાનમાં આકાર રૂપે આવે છે, પરનો આકાર જ્ઞાન ને થાય છે તો એમાં એને પર પદાર્થ નું વેદન નથી આવતું. મિથ્યાત્મમાં એને એમ થાય છે કે મને પર પદાર્થ નું વેદન આવે છે, આ વેદના મને વેદાય છે. સમ્યક દ્રષ્ટિ એનાથી ભિન્ન રહે છે. હું જ્ઞાન છું, જ્ઞાન થી અસાતા ભિન્ન છે. સુખે કરીને અસાતાને જાણું છું, દુઃખી થતો નથી. એમાં નરકની વેદના હોય તો દુઃખી થતો નથી, કોઈ વેદનામાં દુઃખી થવાનો પ્રશ્ન રહેતો નથી. નહીં જરાય નહીં તો સ્વચ્છતાને લઈને થાય છે. આકાર તો પોતાની સ્વચ્છતાને લઈને ઉપજ્યો છે, છતાં એ આકારને મહત્વ દેતો નથી. ઠીક છે, સ્વચ્છતા છે પણ આકાર આકાર થાય છે એમાં તો ના પાડી શકાય એમ નથી. જ્ઞેયનો જ્ઞાનમાં આકાર થાય તો પણ એ જ્ઞેયકૃત નથી, જ્ઞાનકૃત છે. આ છઠ્ઠી ગાથાનું મૂળ છે કે એ જ્ઞેયકૃત નથી, જ્ઞેયકૃત નથી ને તે અશુદ્ધતા પણ નથી. જ્ઞેયનું જ્ઞાનમાં પ્રતિબિંબિત થવું એ જ્ઞેયકૃત નથી અને તે અશુદ્ધતા પણ નથી. એ જ્ઞાનકૃત છે અને જ્ઞાનની સ્વચ્છતા અને શુદ્ધતાનો પ્રકાર છે. અનંત જ્ઞેયો પ્રકાશ છે તો અનંતથી અશુદ્ધતા ઉભી થાય એમાં તો કેવળ જ્ઞાન ને લોકાલોક ગણાતા નહીં, બિલકુલ નહીં. ઠીક છે, સ્વચ્છતાનું પરિણમન કે એમાં વાંધો નથી પણ છે જ્ઞેયનો આકાર, જ્ઞેયનો આકાર છે એની અંદર. જેવો જ્ઞેય જ્ઞેયાકાર છે એવો જ અહીંયા જ્ઞાનમાં આકાર થાય છે. શું લાલ છે, લાલ જ જણાય છે. પીણું છે, પીણું જણાય છે. બ્લુ છે, બ્લુ જણાય છે. નહીં, બિલકુલ નહીં, તે બિલકુલ નહીં. અને એ જણાય છે માટે અહીંયા અશુદ્ધિ ઉત્પન્ન થાય છે એમ પણ નહીં. આ તત્વ છે, મૂળ તત્વ છે. આ વિશે કેટલું નુકસાન થાય, આખો દિવસ એક રસ્તા ઉપર અરીસો મોટો મૂકી દો, ટ્રાફિક આખો દિવસ ભરનો ટ્રાફિક એમાં ઝળકા જ કરે, પ્રતિબિંબ પીડા કરે, પરિસરને કેટલું નુકસાન થાય, કઈ ન થાય. સામે અગ્નિ આવે તો અહીંયા ઊંડો ન થાય, અમે બરફ આવે તો આ ઠંડો, બરફની લારી નીકળે નીકળો, અને હરીસાને કઈ ઠંડુ ગરમ થવાનો પ્રશ્ન નથી. બસ જ્ઞાન દર્પણ છે.